આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ડાબેરી ઉગ્રવાદને નિયંત્રણમાં લેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતા સાંપડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13મી અને 14મી ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારી G20ના સંસદીય અધ્યક્ષોની બેઠક P20નું ઉદઘાટન કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચના સભ્યોએ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા પોતાના ચૂંટણી નિરીક્ષકો સાથે ચર્ચા કરી. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 6.5% જાળવી રાખવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે નાંદેડ અને સંભાજીનગરની 2 સરકારી હોસ્પિટલોમાં ઘણા દર્દીઓના મૃત્યુના અહેવાલ પર મહારાષ્ટ્ર સરકારને નોટીસ પાઠવી છે. અને ચીનમાં રમાઈ રહેલ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે 21 સુવર્ણ, 33 રજત અને 38 કાંસ્યચંદ્રક સહિત કુલ 92 ચંદ્રકો મેળવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ડાબેરી ઉગ્રવાદને નિયંત્રણમાં લેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતા સાંપડી છે અને આ લડત હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. તેઓ દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદ અંગેની સમીક્ષા બેઠકના અધ્યક્ષપદેથી બોલી રહ્યા હતા. આ બેઠકમાં ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. શ્રી શાહે આગામી 2 વર્ષમાં ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 195 નવા કેમ્પ સ્થાપવામાં આવ્યા છે અને વધુ 44 કેમ્પ સ્થપાશે. તેમણે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદીઓને મળતી આર્થિક સહાયને રોકવા રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓ બધી જ રાજ્ય સરકારો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13મી અને 14મી ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારી G20ના સંસદીય અધ્યક્ષોની બેઠક P20નું ઉદઘાટન કરશે. 2 દિવસીય માટેની આ બેઠક દિલ્હીના દ્વારકા ખાતે બંધાયેલા ભારત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે. P20 તરીકે ઓળખાતું જૂથ G20 દેશોના સંસદીય અધ્યક્ષોની આગેવાની હેઠળનું જૂથ છે. તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક શાસનમાં સંસદીય પરિમાણ લાવવાનો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ બેઠકમાં 25 અધ્યક્ષો, 10 નાયબ અધ્યક્ષો અને 50 સાંસદો ભાગ લેશે. આ બેઠકમાં 4 સત્રો રહેશે. બેઠકનું પ્રથમ સત્ર લોકશાહીની શક્તિ અંગેનું હશે. એ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉર્જા જેવા વિષયો ઉપર સઘન ચર્ચા કરાશે. બેઠકના સ્થળે લોકશાહીની જનની વિષય પર પ્રદર્શન યોજાશે, જેમાં ભારતની પ્રાચીન અને G20ના સભ્ય દેશોમાં પ્રચલિત લોકશાહી પદ્ધતિઓની માહિતી અપાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે મુંબઈના ગોરેગાંવમાં બનેલી આગની દુર્ઘટનામાં મૃતકના પરિવારને 2 લાખની તેમજ ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ થયેલ જાનહાની પર દુઃખ વ્યક્ત કરતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સત્તાવાળાઓ અસરગ્રસ્ત લોકોને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે અને તેમણે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે મુંબઈમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં 7 લોકોના મૃત્યુ થયા છે અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના સભ્યોએ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવાની વ્યૂહરચના ઘડવા પોતાના ચૂંટણી નિરીક્ષકો સાથે ચર્ચા કરી છે. સામાન્ય પોલીસ અને ચૂંટણી ખર્ચ નિરીક્ષકો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની આગામી ચૂંટણી દરમિયાન આ રાજ્યોની મુલાકાત લેશે. આ 3 શ્રેણીના નિરીક્ષકો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવી તથા બધા જ ઉમેદવારોને એક સમાન તક મળે તે બાબત સુનિશ્ચિત કરે છે. આજે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, ચૂંટણી કમિશનરો અનુપચંદ્ર પાંડે અને અરૂણ ગોયલે નિરીક્ષકોને સંબોધન કર્યું હતું. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 6.5% જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મુંબઈમાં નાણાંનીતિ સમિતિની બેઠક બાદ જણાવ્યું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% અને બેન્ક રેટ 7.75% રહેશે. શ્રી દાસે જણાવ્યું કે બૃહદ આર્થિક અને નાણાંકીય ઘટનાક્રમને ધ્યાનમાં લઈને નાણાંનીતિ સમિતિએ સર્વાનુમતે રેપો રેટ સતત 4થી વખત યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ વાસ્તવિક વિકાસદર બીજા ત્રિમાસિક સમયગાળા માટે 6.5%, ત્રીજા ત્રિમાસિક સમયગાળા માટે 6% અને ચોથા ત્રિમાસિક સમયગાળા માટે 5.7% અંદાજ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ NHRCએ નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની 2 સરકારી હોસ્પિટલોમાં ઘણા દર્દીઓના મૃત્યુના અહેવાલ પર મહારાષ્ટ્ર સરકારના અગ્રસચિવને નોટીસ પાઠવી છે. NHRCએ 4 સપ્તાહની અંદર આ મામલે વિગતવાર અહેવાલ મોકલવાનો પણ આદેશ આપ્યો છે. અહેવાલમાં ડોક્ટરો નર્સો અને અન્ય સ્ટાફની જરૂરી અને વર્તમાન સંખ્યા સાથે હોસ્પિટલના માળખાકીય સુવિધાઓનો તેમજ દર્દીઓ માટે ઉપલબ્ધ દવાઓ અને નિદાન સુવિધાઓની સ્થિતિનો પણ ઉલ્લેખ કરવાનું આ નોટિસમાં જણાવાયું છે. એનએચઆરસીએ જવાબદાર જાહેરસેવકો સામે કરાયેલી કાર્યવાહી તેમજ પીડિત પરિવારોને આપવામાં આવતી રાહત અને પુનર્વસનની સહાય વિશે પણ માહિતી માંગી છે. આ ઉપરાંત આ પ્રકારના બનાવો ફરીથી ન બને તે માટે સરકારે કયા પગલાં લીધા છે તેની માહિતી પણ આપવાનો નિર્દેશ આપ્યો છે. ચીનમાં રમાઈ રહેલી હાંગઝાઉ એશિયન ગેમ્સમાં ભારતે 21 સુવર્ણ, 33 રજત અને 38 કાંસ્ય સહિત કુલ 92 ચંદ્રકો મેળવ્યા છે. આજે તીરંદાજીમાં ભારતીય રિકર્વ મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ, પ્લે ઓફ મેચમાં વિયેતનામને 6-2 હરાવીને જીત્યો હતો, જ્યારે પુરૂષ ટીમે ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે રજત ચંદ્રક મેળવ્યો હતો. ભારતની મહિલા ટીમે સેપાક્ટા ક્રોમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. મહિલાઓની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં ભારતની સોનમે અને કિરણ બિશ્નોઈએ અલગ અલગ કિલોગ્રામની કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. બેડમિન્ટનમાં એચએસ પ્રણયને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો. મેન્સ ક્રિકેટમાં ભારતે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું અને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. કબડ્ડીમાં ભારતની પુરૂષ ટીમે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, તો બેડમિન્ટન સુપરસ્ટાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ મેન્સ ડબલ્સની સેમીફાઇનલમાં ભારતની કમાન સંભાળશે. આઈસીસી એક દિવસીય વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની આજે હૈદરાબાદમાં રમાઈ રહેલી બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને વિજય માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનના 68 તેમજ સૌદ શકીલના 68 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 286 રન નોંધાવ્યા હતા. નેધરલેન્ડ વતી બસ ડી લીડે 4, કોહલીને 2 અને આર્યન લોગાન અને પોલે દરેકે 1-1 વિકેટ ઝડપી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુએઈની મુલાકાત દરમિયાન વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ભારત અને યુએઈ વચ્ચે વેપાર સંબંધો અને રોકાણોને વધારવાના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ અંગે માહિતી આપતા એમઆર ગ્રુપના સીઈઓ શ્રી અમિત જૈને જણાવ્યું કે આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત વિશે તેમજ સાબરમતી અને કેવડિયામાં સંભવિત રોકાણો વિશે ચર્ચા થઈ. ત્યારબાદ શ્રી ગોયલે શરાફ ગ્રુપના વાઇસ ચેરમેન શરાફુદ્દીન શરાફની સાથે લોજિસ્ટિક અને ઇન્ફાસ્ટ્રક્ચરમાં શરાફ ગ્રુપના રોકાણ વિસ્તરણ અંગે બેઠક કરી. શ્રી શરાફે જણાવ્યું કે અમે 25 વર્ષથી ભારતમાં લોજિસ્ટિકનો વેપાર કરી રહ્યા છીએ. ભારતમાં વધુ નવા વિસ્તરણ સાથે 25 કરોડ ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા ધરાવીએ છીએ. શ્રી ગોયલની 2 દિવસની મુલાકાત દરમિયાન થનાર વિવિધ ઉચ્ચસ્તરીય વાટાઘાટોથી ભારત અને યુએઈની અર્થવ્યવસ્થામાં વિવિધ વેપાર વિસ્તરણોની તકોનો માર્ગ મોકળો થશે. સંસદ સભ્ય અને એમડીએમકેના નેતા વાઇકોએ 27 ઓક્ટોબરે બ્રિટનના નૌકાદળ દ્વારા ધરપકડ કરાયેલા 32 ભારતીય માછીમારોને મુક્ત કરવા બ્રિટિશ સરકારને રજૂઆત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને અપીલ કરી છે. શ્રી વાઇકોએ જણાવ્યું કે નાગાપટ્ટીનમના માછીમારો હિન્દ મહાસાગરમાં ઊંડા સમુદ્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેઓની ડિએગો ગાર્સિયા ટાપુ ખાતે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઘૂસણખોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બ્રિટિશે નૌકાદળે માછીમારોની ધરપકડ કરી અને તેમની બોટ જપ્ત કરી હતી. ધરપકડ અંગે તેમના પરિવારજનોને તાજેતરમાં જાણ કરવામાં આવી હતી. સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તોમાંગે પાંગક્યોંગ જિલ્લાના રંગપોમાં આપત્તિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે નેપાળી ભવન, ગોલીતાર સહિત બરડાંગ વગેરે રાહત શિબિરોમાં અસરગ્રસ્તોને મળીને શક્ય તમામ સહાયની ખાતરી આપી. શ્રી તોમાંગે સિંગતમનગરની પણ મુલાકાત લીધી, જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. ત્યાં તેમણે ચાલી રહેલા રાહત અને પુનર્વસનના કામની સમીક્ષા કરી. મુખ્યમંત્રીશ્રીએ મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય તેમજ રાહત શિબિરોમાં આશ્રય રહેલા લોકોને 2000 રૂપિયાની તાત્કાલિક રાહત આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જિલ્લા વહીવટતંત્રને વિસ્થાપિત પરિવારોના પુનર્વસન માટે તમામ શક્ય સહાયતા આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ડાબેરી ઉગ્રવાદને નિયંત્રણમાં લેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારી G20ના સંસદીય અધ્યક્ષોની બેઠક P20નું ઉદઘાટન કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચના સભ્યોએ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા પોતાની ચૂંટણી નિરીક્ષકો સાથે ચર્ચા કરી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે નાંદેડ અને સંભાજીનગરની 2 સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુના અહેવાલ પર મહારાષ્ટ્ર સરકારને નોટીસ પાઠવી અને ચીનમાં રમાઈ રહેલ હાંગઝાઉ એશિયન ગેમ્સમાં ભારતે 21 સુવર્ણ, 33 રજત અને 38 કાંસ્ય સહિત કુલ 92 ચંદ્રક મેળવ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.